તારીખ 26/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 22
ચારિત્ર ત્રણ રત્નો છે. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતા, આ નિશ્ચય રત્નત્રય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્ર જ્ઞાન, વિરુદ્ધ અભિપ્રાય વગરનો
યથાર્થ
નવતત્વની યથાર્થ શ્રદ્ધા એ પર સંબંધિત હોવાથી, અન્યને આશ્રય હોવાથી, પરાશ્રિતો વ્યવહાર, સ્વ આશ્રિતો નિશ્ચય, આ સૂત્ર છે. પરાશ્રિત વ્યવહાર કહેવાય છે અને સ્વ આશ્રિત નિશ્ચય કહેવાય છે.
દેવગુરુ એક અને
દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા એ વ્યવહાર શ્રદ્ધામાં જાય છે. આગમ જ્ઞાન છે, વ્યવહાર જ્ઞાનમાં જાય છે.
ત્રીજું રત્ન
અને બારમાં જે વ્રતાદી આચરણ ચારિત્ર, જે વ્રત સંયમ પાળે એ વ્યવહાર ચારિત્રમાં જાય છે. એમ દર્શન જ્ઞાન ચારિત્ર જે વ્યવહાર પર સંબંધિત થયા, કેમ કે સંયમ પણ દેહાશ્રિત છે, વ્રત પણ પરદ્રવ્યના ત્યાગનું છે, એટલે ત્યાગ સંયમ વ્રત એ બધા વ્યવહાર ચારિત્રમાં જાય છે. એને વ્યવહાર દર્શન વ્યવહાર રત્નત્રય કયા, દર્શન જ્ઞાન ચારિત્રને રત્ન કયા, ત્રણ અને વ્યવહાર કયા. નિશ્ચય વ્યવહારને અપેક્ષા છે, વ્યવહારની અપેક્ષા નિશ્ચય સાથે છે. જ્યાં સુધી નિશ્ચય નથી પ્રગટ્યો ત્યાં સુધી વ્યવહાર નામ ન પામે. પછી વ્યવહારને તો અનેક રીતે વ્યવહાર બોલાય છે, એમાં પૂર્વ પર્યાયને વ્યવહાર કહેવાય છે, એવી રીતે કે ઉત્તર પર્યાય પર્યાયમાં કાર્યસિદ્ધિ થતી હોય તો પૂર્વ પર્યાયને કારણ ગણીને વ્યવહાર કહે છે, વ્યવહાર કારણ ગણીને વ્યવહાર, એવો પણ એક વ્યવહાર કહેવાની પદ્ધતિ છે. ખરી
સુવિચારણા
તો ઠીક છે, સુવિચારણા એ સુવિચારણા છે, પછી એને વ્યવહાર ગણાવીને કંઈ આપણે બીજું કાંઈ આગળ તો થોડો રાખવો છે, તમારે વ્યવહાર છે. કારણ કે અમુક તો વ્યવહાર વ્યવહારીને વ્યવહારનો આગ્રહ નથી હોતો, જેને યથાર્થ નિશ્ચય છે એને પોતાના વ્યવહારનો આગ્રહ નથી, તો પછી સુવિચારણાવાળાને એને વ્યવહાર કેવડાવીને શું આગ્રહ રાખવો છે, શું ફાયદો કરવો છે. અભ્યાસ નહીં કરવાનો પ્રશ્ન નથી, જેને પોતાના આત્મહિત કરવું છે એને આત્મહિતને અનુસરતી સુવિચારણા ચાલવા ચાલે જ ચાલે. જેને પૈસા જોઈએ છે એના વિચારો પૈસા કેમ મળે એની બાજુ દોડે છે જગતમાં, અથવા કોઈ જે કોઈ ચીજની જેને જરૂર છે, પાણીની જરૂર છે તો પાણી મેળવવાના વિચારો ચાલશે, ભૂખ લાગી છે તો ખાવાના મેળવવાના વિચારો ચાલશે, જે વસ્તુની જરૂર છે એના વિચારો લાવવા નથી પડતા. ઉલટાના લાવતા હોય તો રોકી ના શકાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ તો વિજ્ઞાન છે કે નહીં પરિણામ. તો જેને આત્મહિત કરવું છે એને બધા વિચારો એવા જ આવશે કે મારું આત્મહિત કેમ થાય, મારું આત્મહિત કેવી રીતે થાય, ક્યાંથી થાય, કેમ થાય, ક્યાંથી થાય, કેમ થાય, એ જ આવશે. એનું નામ શું વિચારણા છે, પણ એના ઉપર વજન દેવાનો વિષય નથી, એ તો વજન દેવા જેવી ચીજ નથી. જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર એટલે યથાર્થ ભાવે ચિંતવે, તેટલું સ્વસંવેદન અડગ એટલે અચળ રહે, અને જેટલું સ્વરૂપાચરણ થાય કેટલું બરાબર સ્વસંવેદન થાય, એક થતાં ત્રણેયની સિદ્ધિ છે. આમાં ત્રણ વાત કઈ કઈ લીધી કે એક તો જે જ્ઞાન દશાની વાત ચાલી છે, અનુભવ પ્રકાશનું આ વચનામૃત છે દીપચંદજીનું, તો જ્ઞાની પુરુષને જે સ્વરૂપ નિશ્ચય છે પોતાની અંદર થયેલો, એ સ્વવિકલ્પ દશામાં યથાર્થપણે ભાવે છે સ્વરૂપને, સ્વવિકલ્પ દશામાં યથાર્થપણે ભાવે છે એટલે લક્ષ્યમાં રાખીને, એને લક્ષ્ય છે અને ભાવે છે, તો એ ભાવનાના ભાવના છે એનાથી ઉપયોગ થાય, ઉપયોગથી પરિણતિ થાય. ભાવના ઉપયોગને પરિણતિની સાયકલ છે. એટલે એ ભાવનાથી સ્વસંવેદન અડગ ચાલે, સ્વસંવેદન ઉત્પન્ન થાય એટલે શુદ્ધ ઉપયોગ થાય, સ્વવિકલ્પમાંથી નિર્વિકલ્પતામાં આવે, પરિણતિ તો છે.
સ્વસંવેદન અડગ ચાલે એટલે ત્યાં
અડગ રહે, અડગ રહે એટલે શું છે કે સ્થિરતા વધતી જાય, અડગ એટલે ડગે નહીં,
એ તો ઉપયોગના સમય પૂરતી જ રહે.
હા એટલે શુદ્ધ ઉપયોગ, પણ એમાં તારતમ્યતા છે, એક ગુણ સ્થાનમાં પણ એની તારતમ્યતા. સ્વસંવેદન ચોથા ગુણ સ્થાને છે અને સ્વસંવેદન તેરમા ગુણ સ્થાને પણ છે, તારતમ્યતામાં અનંતો ફેર છે. વિતરાગ પ્રતિમાની સ્થાપનામાં દીપચંદજીએ જે દેવાધિકાર લખ્યો, દેવાધિકાર, એમાં એ વાત લખી કે ભગવાનનું સ્વસંવેદન એટલું બધું છે કે જો તીર્મુ ગુણસ્થાન જેના જ્ઞાનમાં આવે તો એને સીધું પોતાનું સ્વસંવેદન આવિર્ભાવ થવાની પરિસ્થિતિ અંદરમાં ઊભી થાય. શું જેમ કોઈ બહુ દુઃખી માણસને, પ્રાણીને કોઈ જોવે જોઈએ, એને કાંઈ હગું હવાલું ન હોય, રસ્તામાં પડેલો માણસ પડી ગયો હોય રસ્તામાં કોઈને, બહુ દુઃખી હોય, એનું દુઃખ ન જોઈ શકાય, એવો દુઃખી, એના દુઃખ દુઃખના અભાવો ચેષ્ટા દેખાતી હોય, તો અજાણ્યાને દુઃખ થવાનું કહેવાય. કેમ કે સામે તારતમ્યતા ઘણી છે દુઃખની, દુઃખની તારતમ્યતા જ્ઞાનમાં આવે તો દુઃખ થઈ જાય. અનંત અવગાઢ જે સ્વસંવેદન છે એ જો જ્ઞાનમાં આવે તો અહીંયા સ્વસંવેદન થાય. આ એક નિમિત્ત નૈમિતિક અસર આવે છે અને ભગવાનના દર્શન આ રીતે કરવાની જ્ઞાનીઓની આજ્ઞા છે. પછી જીન પ્રતિમા હોય કે સાક્ષાત જીનેન્દ્ર હોય, દેહ જ દેખાવાનો છે, પણ એમના દેહમાં, દેહની ચેષ્ટામાં અથવા દેહની અંદર એવા ચિહ્નો છે, ખાસ કરીને મુખ મુદ્રામાં, કે વિતરાગતા છલકીને બહાર આવે, એટલી બધી અવગાઢ સ્વસંવેદન પણ છલકીને બહાર આવે, એની શાંતિ પણ બહાર આવે છે, એવી રીતે એમનો પરમાનંદ પણ બહાર આવે છે અને નિરવશેષ અંતર્મુક્તા પણ બહાર આવી જાય છે. નેત્ર તો અંતર્મુક્તા છે પણ એ બહાર આવી જાય છે મુદ્રામાં, તો જે એમના એવા પ્રસિદ્ધ ગુણો છે એ એટલા બધા અનંત તારતમ્યતાવાળા છે, એટલા બધા એટલે અનંત તારતમ્યતાવાળા છે કે જોનારને એ અસર આવી જાય, દર્શન કરનારને એ અસર ઊભી થઈ જાય. એટલે અહીંયા જે સ્વસંવેદન છે એ જેમ જેમ સ્વરૂપ લક્ષે યથાર્થ સ્વરૂપની ભાવના વિશેષ ભાવ ભાવનામાં આવતો જાય, જેમ વિશેષ ભાવુકતામાં આવતો જાય, આત્મભાવનો આવિર્ભાવ થતો જાય ભાવનામાં, તો એ સ્વસંવેદનમાં પરિણમી જશે. અને એ સ્વસંવેદન છે એ આગળના સ્વસંવેદન કરતાં વધારે તારતમ્યતા વિશેષ હોય. જ્ઞાની તો ભિન્ન રહે છે ને એનાથી, અહીં તો જ્ઞાન દશામાં રહેલા જીવની વાત છે કે સ્વવિકલ્પ ઉપયોગમાં પણ એમના રાગથી ભિન્ન રહે છે. એમનો બહાર જતો ઉપયોગ પણ રાગ કે રાગના વિષય સાથે એકત્વ નથી કરતો, આટલો ફરક છે. હા જ્ઞાનીનું જ્ઞાન દશાનું જ વચનામૃત છે. જે અનુભવ પ્રકાશનો સાંભળે છે એ જ્ઞાન દશાનો છે. તો એમ કેવું છે કે એ સ્વસંવેદન વિશેષ અચલ રહે એટલે વિશેષ દ્રઢ થાય છે, અને જેટલું સ્વરૂપાચરણ થાય એ ત્યાં સ્થિર થાય છે, સ્થિરતા વધે છે, અને જેટલું સ્વરૂપાચરણ થાય તેટલું પાછું સ્વસંવેદન છે. આવો આવો બધાને બધા. અને જેટલું સ્વરૂપાચરણ વિશેષ થાય તેટલું સ્વસંવેદન પાછું તારતમ્યતા એ વધે છે, એટલે સ્થિરતા વધે છે એ ચારિત્રની વધે છે. જ્ઞાનમાં સ્વસંવેદનની પ્રગાઢતા વધતી જાય છે, તારતમ્યતા વધતી જાય છે, અને પાછા સ્વવિકલ્પમાં આવે ત્યારે ભાવના પછી વધારે ઉગ્ર થતી જાય છે. આમ એક થતાં, એક ભાવના થતાં સ્વસંવેદન અને સ્વરૂપાચરણ એમ ત્રણેયની સિદ્ધિ થાય છે, એટલે પ્રાપ્તિ થાય છે.
પણ એમાં તો ચારિત્ર અને જ્ઞાન બેની સ્થિરતાની વાત થઈ, તો ત્યાં દર્શનને કઈ રીતે ઘટાડવું?
અહીંયા દર્શન નથી લીધું, અહીંયા ભાવનાની વાત લીધી છે. જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે, એટલે ભાવના, ઉપયોગ અને સ્થિરતા એમ ત્રણ ત્રણ વાતની ચર્ચા ચાલી છે.
તો જે અનુભૂતિ છે કે સ્વસંવેદન છે તે ત્રણેય રત્નત્રયની એકતા થતા તે થાય છે, તો અહીંયા દર્શનને કઈ રીતે?
એટલે દર્શન તો જે સમ્યક શ્રદ્ધાન પ્રથમ શુદ્ધ ઉપયોગ વખતે થઈ ગયું એ તો પૂરેપૂરું થઈ ગયું શ્રદ્ધાન, એમાં હવે વધારો કરવાનો પ્રશ્ન છે?
એટલે એ તો છે જ,
એ તો છે જ. શ્રદ્ધા તો વિષય બદલતી જ નથી, જે કાંઈ ફેરફારો થાય છે એ સ્વસંવેદનમાં, સ્વરૂપાચરણમાં, આનંદમાં, શાંતિમાં, એમાં વર્ધમાન પણ થતું જાય છે. શ્રદ્ધામાં વર્ધમાન પણ થતું નથી કે ઘટવું થતું નથી. સોગાનીજી લખે છે એક પત્રમાં કે શુભ ઉપયોગ કાળે નહીં, અશુભ ઉપયોગ કાળે પણ શ્રદ્ધા તો એમને મજરીએ છે. હા, મારા પુરુષાર્થમાં ફરક પડે છે, શુભોપયોગ અને અશુભ ઉપયોગમાં. અશુભ ઉપયોગમાં પુરુષાર્થ વધારે મંદ રહીએ છે, શુભોપયોગમાં થોડો તીવ્ર રહીએ છે. શુદ્ધોપયોગ તો એકદમ તીવ્રતા થાય તો શુદ્ધોપયોગ થઈ જાય છે. આ બધા જ્ઞાનીઓની આ સ્થિતિ છે. પણ શ્રદ્ધા તો અશુભ ઉપયોગ વખતે પણ એટલી જ છે, રંચ માત્ર ફેર નથી એનાથી. શુભોપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધોપયોગને શ્રદ્ધા સાથે કાંઈ પછી ગડબડ નથી. બીજી
અહીંયા જે સ્થિરતાની વાત કરી એ લક્ષપૂર્વકની અંતર્મુખ સ્થિરતાની વાત છે ને?
સ્વરૂપમાં, હા, સ્વરૂપમાં સ્થિરતા છે, પરિણામો એકાગ્ર થયા. સ્થિરતા એટલે એકાગ્ર થયા,
એકાગ્રતાની વાત છે.
અનંત ગુણો સ્વરૂપમાં એકાગ્ર થાય છે, એમાં ચારિત્રની પ્રધાનતા છે.
એટલે એ લક્ષપૂર્વક સમજવાનું, અંતર્મુખ
લક્ષપૂર્વક અને અનુભવપૂર્વક. રતિભાઈ ઉપર બેસો ને, ભગવાન છે તો આયુષ્ય લઈને આવ્યા છે, જે સજીવન મૂર્તિ ભગવાન છે એમને તો તુર્માગુ સ્થાને આયુષ્ય છે એટલી સ્થિતિ છે. અરે પ્રતિમા તો
કઈ નથી
એ દ્રષ્ટિએ. આમાં તો શું છે, જૈન દર્શનમાં અપેક્ષાઓનો એવો વિષય છે કે નહીં ધારેલા અર્થઘટનનો નીકળે છે. નહીંતર પહેલા તબક્કે એવું લાગે કે સજીવન મૂર્તિ સાક્ષાત ભગવાન કરતાં જૈન પ્રતિમાના 10,000 ગુણું મૂલ્ય આપનારા કેવા હશે? પછી એ વચનો છે એ પાછા જ્ઞાની પુરુષના છે, અજ્ઞાનીના નથી. શું તો નવાઈ લાગે કે ભગવાન કરતા પ્રતિમાની કિંમત 10,000 ગણી? તો એ કાળ અપેક્ષા એ વાત છે. હા, દેશના લગ્ન અહીંથી મળે, પણ આ કાળ અપેક્ષા એ વાત છે.
એટલે કોઈ વાત ને સમજ માં આવે તો પરમાત્માના વચન ને સમજવાનો પ્રયત્ન કરવો.
કોઈ વાત બુદ્ધિગમ્ય સિદ્ધિ ન થતી હોય તો જિજ્ઞાસામાં ઉભા રહેવું, પણ નિષેધ ન કરવો. મુમુક્ષુની આ મર્યાદા છે. આ મર્યાદા બહાર મુમુક્ષુ જાય તો મુમુક્ષુપણું છૂટી જાય. વ્યવહારે પણ મુમુક્ષુપણું નથી રહેતું. નિશ્ચિત મુમુક્ષુતા બીજી વાત છે.
દ્રષ્ટિને વિકસાવવા માટે જ્ઞાન તે જ સાધન છે, પણ જ્ઞાનને સાધન બનાવવા જતાં જ્ઞાનની પ્રધાનતા વિશેષ રહે છે ક્ષયોપશમી જ્ઞાનની. ત્યારે દ્રષ્ટિને વિકસાવવા માટે કયા પ્રકારની ભાવના કે કયો પ્રકાર યથાર્થ રૂપે ભાવી શકે?
કે પૂર્ણતાના લક્ષ્ય ઉપડે છે ત્યાં આવા બધું ગડબડ નથી થતી. એના પરિણામ બરાબર રાઈટ ટ્રેકમાં ચાલે છે. આ એક આ માર્ગની સુવ્યવસ્થિત સુંદરતા છે. આવી ભૂલો જે સામાન્ય રીતે મુમુક્ષુઓને ક્યાંક ક્યાંક થતી હોય ને ખ્યાલમાં આવે અને ભૂલમાં રહી જાય, એવું ન થવા માટે આ સિદ્ધાંતનું ઊંડાણ ઘણું છે.
જ્ઞાનની પ્રધાનતામાં માન પોષાઈ જાય છે,
કાંઈ નહીં થાય. જ્ઞાન ગમે એટલું વિકસિત થશે, સૂક્ષ્મ વધી જશે, તો એમ લાગશે કે અનંતમાં ભાગે છે. શું આ જ્ઞાન જ અનંતમાં ભાગે છે, અથવા આ સૂક્ષ્મ જ્ઞાન જરાય ભરોસો કરવા જેવું નથી. કેમ કે સ્મૃતિ વિસ્મૃતિ જુઓ કેટલી પાંગળી છે. તમે ત્રણ દિવસે કયું શાક ખાધું હતું એમ કોઈ અચિંતું પૂછે, પછી 10 મિનિટ વિચાર કરતા લાગે, કાલે તો આ ખાધું હતું પણ પંગળીનો ખ્યાલ નથી આવતો. કેટલી પાંગળી ગણવી સ્મૃતિ. આ સૂક્ષ્મ જ્ઞાનની આવી હાલત છે.
શ્રીમદજી છેલ્લા પત્રોમાં ગુત્યાક બોલ્યા છે, હવે કઈ યાદ નથી રહેતું. તો જાણીને પણ પાછળ
પછી તો શું છે કે મને જે આત્મરમણતા વધી એટલે પછી એક સૂક્ષ્મ બાજુનું વજન જ ઘટી ગયું. અને સ્મરણ રાખવું એ એક બોજો લાગે. પછી શું થાય, ધારણા રાખવી એ એક બોજો લાગે, એવી પરિસ્થિતિ આવે છે. અધ્યાત્મ દશા વધારે સારી થાય એવા જ્ઞાની પુરુષને તો સ્મરણમાં રાખવું એ બોજો ઉપાડવા જેવું લાગે, કે માથે પોટલું મૂકવું છે કંઈ આપણે, સ્મરણનું શું કામ છે. છે જે વાત જ્યારે નીકળી ત્યારે નીકળી, થઈ ગઈ તે થઈ ગઈ, ન થઈ ગઈ તે ન થઈ ગઈ, કાંઈ કર્તૃત્વ નથી પરિણામનું, તો પછી સ્મરણનો બોજો શા માટે ઉપાડવો. જ્યારે કેવળ જ્ઞાન થઈ જ જવાનું છે પછી વ્યર્થ સ્મરણનો બોજો શું કોના ખાતર ઉપાડવો. કેવળ જ્ઞાન થવાનું છે એનું ઓછું બહુમાન છે, જ્ઞાનનું બહુમાન નથી. સૂક્ષ્મ જ્ઞાનનું બહુમાન કરે તો જ બહુમાન કર્યું ગણાય. કેવળ જ્ઞાન આગળ સૂક્ષ્મ જ્ઞાનનો શું હિસાબ છે, એનું કઈ અપમાન ન કહેવાય. ગુરુદેવે બહુ પ્રારંભમાં સોનગઢની અંદર આ સૂત્ર આપ્યું છે અને આપણા સ્વાધ્યાય મંદિરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર 1-1 ફૂટના અક્ષરે લખેલી વાત છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એટલે એ વાતની ચર્ચા અત્યારે આપણે ઓછી ચાલે છે એટલે એ સૂત્ર ઉપર ધ્યાન નથી જતું, પણ એમાં એટલું બધું ઊંડપ છે એ વિષય ઉપર કે મુમુક્ષુ જીવ સમ્યક જ્ઞાનને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એ પહેલાં પડવાના 1000 ઠેકાણા છે, ચૂકવાના 1000 ઠેકાણા છે અને ભૂલ થવાના પણ 1000 ઠેકાણા છે. તો ક્યાંય નો એ ભૂલે ને ક્યાંય અટકે નહીં ને ક્યાંય એની ગડબડ ન થાય, એનો વિપર્યાસ ન થાય, એને બધા વિપર્યાસને ટાળીને સમ્યક દશા સુધી પહોંચે એના માટે એક રખોપીઓ આપી દીધો આ સૂત્ર સિદ્ધાંતથી, કે જા તારો આ રખેવાળ છે, આ રીતે શરૂઆત કર, પછી કાંઈ ગડબડ થાય તો મને કહેજે. નહીં, પૂર્ણ શુદ્ધિ, પૂર્ણતામાં પૂર્ણ સ્થિતિ. આ ચર્ચા ગુરુદેવ સાથે કરેલી કોઈ કેમ કે આ સૂત્રની ચર્ચા વર્તમાન પરિસ્થિતિ વર્તમાન કેટલાક સમયથી નથી સંભળાતી. લગભગ માના તો 30-35 વર્ષથી મેં હું તો આવ્યો ત્યારથી આ સૂત્ર સંબંધિત ચર્ચા જ નથી સાંભળતો. 2013માં મારો પ્રવેશ છે તો લગભગ 34 વર્ષ થયા મને સોનગઢ આવતા. 34 વર્ષમાં મેં આ સિદ્ધાંતની ચર્ચા સાંભળી નથી. ક્યાંય સૂત્ર વાંચ્યું ને ગયું. બહુ સરસ વાત છે. ઘણી ઉમદા વાત કરી છે. હું કોઈ ચર્ચા કરતો નથી. પછી દ્રવ્યની ચર્ચા બહુ ચાલે, ત્રિકાળી દ્રવ્યની ને એની પૂર્ણતાની. ગુરુદેવને કોઈ પૂછ્યું, કેમ કે પછી ઓલી વાત તો ઘૂંસાઈ ગયા જેવી થઈ ગઈ છે અત્યારે તો લગભગ. તો ગુરુદેવને કોઈ પૂછ્યું કે સાહેબ આ પૂર્ણતાના રક્ષે શરૂઆત એમાં ત્રિકાળી દ્રવ્ય લેવું ને? તો કે ના, અહીંયા પૂર્ણ પર્યાયની વાત છે. કે હા છે ને આમાં જે ઓલી જ્ઞાનની ચર્ચા છે ને, શું જ્ઞાન ગોષ્ઠી નામનું પુસ્તક જે જયપુરથી પ્રકાશિત થયું છે એમાં ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો છે અને ગુરુજીને ઉત્તર છપાણો છે. એ મને 5-1 વર્ષ પહેલાં ઘાટકોપરમાં ભરતભાઈ શાહને ત્યાં જમવા ગયો હતો તો મને એણે ચર્ચા કાઢીને બતાવ્યું. મને કે આ પ્રશ્ન ગુરુદેવને કોઈ પૂછ્યો છે અને ગુરુદેવે જુદી ઉત્તર આપ્યો છે. આ જયપુરથી પ્રકાશિત થયેલું જ્ઞાન ગોષ્ઠીમાં આ વાત મળે છે. એટલે એમણે આત્મધર્મમાંથી લીધેલું છે. જુદા જુદા જ્ઞાન ગોષ્ઠી તો આત્મધર્મમાંથી લીધેલી છે પણ એ ચર્ચા ગુરુદેવે કરેલી છે, આત્મધર્મમાં આવી છે, જ્ઞાન ગોષ્ઠીમાં છપાણી છે. અને ત્યાર પછી હમણાં અમારે કાંતિભાઈ વચ્ચે જોડિયાવાળા કાંતિભાઈ વચ્ચે ચર્ચા થઈ ત્યારે એ પૂછે એવા, કેમકે એમને જલ્દી વાત ગઢમાં બેઠી શું, અને અમે પછી દ્રવ દ્રષ્ટિ પ્રકાશવાળામાં ગણાઈએ એટલે બધી વાત દ્રવ દ્રષ્ટિથી જ આવતી છે. કે નહીં અહીંયા એ વાત નથી. મને કે શું વાત કરો? પછી એને ગુરુદેવને સીધું પૂછ્યું. પૂછીને આવ્યા પછી મને કહેવા વાત તમારી સાચી છે. ગુરુદેવ એમ જ કહે છે કે એનું કારણ છે. હવે સીધું સમજાય એવું કારણ શું છે? કઈ તો એની વાસ્તવિકતા સમજાવી છે કે જ્યારે કોઈ જીવ આ માર્ગમાં આ લાઇનમાં પ્રવેશ કરવાનો વિચાર કરે છે ને શરૂઆત કરે છે ત્યારે એને દ્રવ્યની ખબર જ ક્યાં છે કે દ્રવ્ય કેવું છે? તો એના લક્ષ્ય શરૂઆત કરે. એનું લક્ષ્ય ક્યાંથી થયું છે? એને તો સના લક્ષ્ય શરૂઆત કરે એને તો ખબર જ નથી. એ તો એને અજાણ્યો છે, એ ચિત્તથી તો અનાદિનો અજાણ્યો છે. હા, એને આ જ લક્ષ્ય એટલા માટે આવે છે પૂર્ણતાનો કે પોતાને વર્તમાનમાં અશુદ્ધિ છે, અવગુણ છે અને એનું દુઃખ પણ છે. એને અવગુણ ગમતા નથી, એને દુઃખ ગમતું નથી. એ પરિસ્થિતિમાં એને પૂરેપૂરો સદગુણ જોઈએ છે, પૂરેપૂરું પોતાને નિષ્કલંક દશા જોઈએ છે. કોઈ પોતાને માથે કલંક ઉઠાડે છે, થોડુંક ઉઠાડે તો તમે 5 લાખ નથી ચોર્યા પણ તમે 5 રૂપિયા ચોર્યા હતા એમ કહે તો સરખું થઈ ગયું કે નહીં? સરખો જગત લાગે એમ. થોડી પણ મેલ હોય એ શરીર ઉપર ગમે છે કે ભાઈ અડધે હાબુ દીધું અડધો નથી દીધો, પૂરું ચોખ્ખાઈ જોઈએ ને, સ્વચ્છતા જોઈએ. તો જેને દોષ કાઢવો છે એને કેટલો કાઢવો છે? થોડોક રાખવો છે. આદર્શ તો ધોરો હોય જ નહીં. એટલે અહીંથી જો કોઈ શરૂઆત કરે કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, પૂર્ણ નિષ્કલંક દશા જોઈએ, મારે પૂરા અવગુણને પૂરું દુઃખ કાઢવું છે, જરાય મારે દુઃખ જોઈએ નહીં, પૂરું સુખ જોઈએ કાયમ માટે, એનું નામ પૂર્ણ શુદ્ધિ છે, એનું નામ પૂર્ણતા છે. અને એના લક્ષ્ય જ ખરેખર શરૂઆત થાય એવું ધ્યેય બાંધે, એને શરૂઆત થાય એવું ધ્યેય ન બાંધે એ બધા ઉભાંગડે શરૂઆત કરવા મીંડ્યા છે. કાંઈ પત્તો નહીં લાગે, ગમે એ ગોથું ખાઈ જવાના,
ગમે ત્યાં ભૂલો પડી જાય,
ભૂલો પડી જ જવાનો, ભૂલો પડ્યા વગર રહેશે જ નહીં ડેફિનેટ. કેમ? એને આ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવાનું વિચાર્યું છે, આજ્ઞા ભંગ કરેલી છે. આ જ્ઞાનીની આજ્ઞા કયો કે સર્વજ્ઞની આજ્ઞા કયો? આજ્ઞા એ ચાલવું છે, કેમ કે એ તો અનુભવી પુરુષો થયા એ રીતે ચાલીને કહે છે. એ તો એમ એ બધાએ શરૂઆત એવી રીતે જ કરી છે, જેટલા એ કરી છે એટલા એ પાછી. અને બીજી રીતે શરૂઆત કરીને ઘણી વાર ભૂલ્યા છે એ એમનો અનુભવ બોલે છે કે અમે બહુ ગોથા ખાધા પછી આ લાઈને ચીડ્યા છે અને આમાં અનુભવપૂર્ણ રીતે અમે આગળ વધી ગયા છે. પછી બીજો જુદો ચીલો ચાતરવાવાળા મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી કરતા.
પૂર્ણતા શું છે એનો તો ખ્યાલ,
પૂર્ણતામાં ભલે બીજો ખ્યાલ ન હોય પણ મારે આ પૂરેપૂરું ન જોઈએ એટલું તો ખબર પડે કે ન પડે કે દુઃખ નો એક કણિયા ન જોઈએ, દોષ નો એક કલંક નો એક કણિયો ન જોઈએ, એટલી તો ખબર પડે કે નહીં? એ કઈ જરૂર નથી, મારે આ ન જોઈ, પૂરેપૂરું ન જોઈ, એટલું એનું નામ જ ઓલું પૂરેપૂરું જોઈએ એમ છે. નાસ્તિમાં અસ્થિ ગર્ભિત છે, અસ્થિમાં જેમ નાસ્તિ ગર્ભિત છે એમ નાસ્તિમાં અસ્થિ ગર્ભિત છે આને એમ છે. ભલે બીજી કઈ ખબર ન પડે, કઈ વાંધો નથી, બધા ઉગાડવાળા નથી પ્રવેશ
કરતા.
હા પહેલે જ, કારણ કે બધા ઉઘાડવાળામાં પ્રવેશ કરતા નથી. ઘણા તો હાવ એટલા ઓછા ઉઘાડવાળા હોય છતાં કલ્યાણ કરી જાય છે. એનું કારણ શું છે કે એને એટલું સમજાય છે કે આ દોષ છે એ દુઃખ આપે છે. જેટલો પરિણામમાં દોષ થાય છે, નવગુણ થાય છે, એ દુઃખ આપે છે. સદગુણ તો સુખનું કારણ છે, અને આટલું તો અન્ય મતીને સમજાણું છે. આટલું તો અન્ય મતીના શાસ્ત્રોમાં આવે છે. અન્ય મતીમાં શું બિઝનેસ હતો, મુંબઈમાં આવ્યો છું, પોદાર પ્લાસ્ટિક લિમિટેડ, પોદાર ગ્રુપ ઓફ કન્સર્ન્સ છે ને પોદાર ચેમ્બરમાં ફોર્મમાં, મારે પ્લાસ્ટિક ખરીદવાનું હતું બેગ માટે, ફર્ટિલાઇઝર્સનું બેગ માટે. એટલે ટનબંધી લેવું હતું, એટલે પછી હોલસેલર હોયને ત્યાં જ આપણે પહોંચીએ ને. નાળિયેર લેવાય તો નાળિયેર જ સુધી જવા છે. પછી જે એનો જે મેનેજર હતો એ પેલો હતો આપણા મુંડી ફોરવે છે ને મુંબઈમાં, ઈરાની લોકો કહેવાય, સિંધી નહીં પણ ઈરાની લોકો કહેવાય છે, એવા કહેવાય છે. સિંધી ટાઈપના જોઈ છે એ બાજુના છે, મુલતાની લોકો, મુલતાની, મુલતાની હતા. એલડીઆર લક્ષ્મણ કરીને કોઈ મુલતાની માણસ હતો, બહુ પાવરફુલ માણસ હતો. પછી થોડીક ચર્ચા થઈ એટલે ખબર પડી, તો સામે સામા મેં ટેબલ ઉપર બેઠા હતા, મારી સાઈડમાં ટેબલમાં એક કાપલી કાચની અંદર ભરાવેલી હતી કે ઓ હેપીનેસ, ઓ વર્ચ્યુ, વર્ચ્યુ એટલે સદગુણ, સદગુણને ઉદ્દેશીને એને કાવ્ય એક પંક્તિ લખેલી હતી અંગ્રેજીમાં કે ઓ વર્ચ્યુ, વોટ ઇઝ હેપીનેસ વિધાઉટ ધી ઇન હેવન, તારા વગર સ્વર્ગમાં પણ સુખ ક્યાં છે કે હે સદગુણ, તારા વગર તો સ્વર્ગમાં સુખ નથી કે. એટલે મને એમ થયું આ માણસને કોઈક વિચારધારા આ ટાઈપની હોવી જોઈએ, સદગુણ દુર્ગુણ ઉપર નહીં. એટલે અમે અંગ્રેજીમાં વાતચીત કરતા હતા, આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ધ સબ્જેક્ટ, મને કહો યસ વેરી વેલ. પછી તો અમારા વેપારની વાત એક બાજુ રહી ગઈ, મને કહે તમે પ્લાસ્ટિક લેવું છે ને ગામને આ ભાવ આપું છો, તમને ઓછા ભાવે આટલા, આથી ઓછા કે તમને ગામમાં કોઈ નહીં આપે, એ તો પછી સમજી ગયો. એટલે તો એને તો સોદાનું કામ એક મિનિટમાં પતાવી નાખ્યું. પછી આ બધી ચર્ચા ચાલી સદગુણની ને દુર્ગુણની, અને કે મારે તમારી કંપનીમાં ત્યાં ભાઈલા આવો, કોણ બહુ મજાનો માણસ હતો. મૂળ શું છે, શોધક માણસ હતો. નાનપણમાં ઘરેથી ભાગ્યો હતો કે ભગવાનને ગોતવા માટે, કે હિમાલયમાં રખડ્યો, કાશીમાં રખડ્યો, મંદિરોમાં ગયો, મસ્જિદોમાં ગયો, ગુરુદ્વારામાં ગયો, ક્યાંય ભગવાન મળ્યા નહીં. આ છેવટે પાછો ઘરે આવ્યો કે, અને ત્યારે આ પોદાર જે શેઠિયા હતા એ કે મારો મિત્ર છે, એ કે મારી ફેક્ટરી લોસમાં જાય છે, તું સંભાળ, એ ફેક્ટરી સંભાળું છું, મારા છોકરાઓને કંઈ ઇન્ડસ્ટ્રી છે પ્લાસ્ટિક, જેને ફેક્ટરી નફામાં ચલાવી દઉં છું, મને છોડતો નથી કે, પણ મારો ઇન્ટરેસ્ટ આવો આવો છે કે મને આ ધંધામાં રસ નથી, કે મને આ બધી રસ છે. પણ મારું કહેવું શું છે, અન્ય મતમાં પણ એટલું તો સમજ્યા છે કે સદગુણમાં સુખ છે ને દુર્ગુણમાં દુઃખ છે. હમણાં આત્મસિદ્ધિના પ્રવચનો આપણે વંચાય છે એમાં 80 ગાથાથી ગુરુદેવે શરૂ કર્યું છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પૂર્ણતા એટલે અહીંયા પૂર્ણ પર્યાયની વાત છે, એ બધું ચોખ્ખું છે. અત્યારે પછી અત્યારે બધું છે ખરું, પાછું એ સિવાય તો એનો આધાર છે પાછા આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચનો 1998 થયા, 1997 કે 98 થયા છે રાજકોટમાં, 95-96 કઈ થયા છે, 51-52 વર્ષ પહેલાના પ્રવચનોમાં આ વાત છે. પછી એ અમારે આવે છે અવારનવાર સ્વાધ્યાયમાં.
ઘણી વાર રિપીટેશન,
હા ઘણી વાર આવે છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થી જ વાસ્તવિક શરૂઆત છે એ વાત ઘણીવાર આવે છે. એ તો બરાબર છે, એ તો જે ત્રિકાળી દ્રવ છે એની શ્રદ્ધા તે જ સાચી શ્રદ્ધા છે, એની દ્રષ્ટિ તે જ સમય દ્રષ્ટિ છે, એ સૂત્ર બરાબર છે, એમાં કોઈ ફરક નથી. પણ એ ચોથા ગુણસ્થાનનું સૂત્ર છે. આ ચોથું ગુણસ્થાનનું મૂળિયું ક્યાંથી ઊભું થાય છે એનું સૂત્ર છે, બે જુદી જુદી વાત છે. હા, એ તો અનંત ગુણોમાંથી એક દર્શન જેવું ગુણ છે, શ્રદ્ધાને એવો ગુણ છે કે જે મૂળનું કામ કરે છે. શુદ્ધિથી જ આત્મશુદ્ધિ, એટલે મૂળમાં પાણી પાવતો જ જેમ વૃક્ષ પાંગરે એમ દર્શન શુદ્ધિ હોય તો જ અશુદ્ધતાની વૃદ્ધિની શરૂઆત થાય, નહીં તો થાય નહીં, બીજી કોઈ રીતે ન થાય. કેમ કે બીજી ઘણી રીતે લોકો વિચારે છે, આનો ત્યાગ કરો તો શુદ્ધિ થાય, આ છોડી દો તો શુદ્ધિ થાય, આમ કરો તો શુદ્ધિ થાય, એ તો બધી વાત ખોટી છે. પહેલી દર્શન શુદ્ધિ જોઈએ, નહીં તો ચારિત્ર શુદ્ધિ ઉપર લોકો બહુ જાય છે. સ્થૂળ દ્રષ્ટિએ લોકો ચારિત્ર શુદ્ધિ ઉપર વધારે ભાર મૂકે છે. ધર્મની શરૂઆત, ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. પણ એ જ ગુરુદેવે આ સૂત્ર આપ્યું છે, બીજા કોઈ ગુરુદેવ નથી આપ્યું પાછા. એટલે આપણે ગુરુદેવની સામે ગુરુદેવને ભીડાવીએ એના કરતા દ્રષ્ટિએ જયારે વાત ચાલે ત્યારે મોક્ષ માર્ગના પરિણામ જે કારણરૂપ છે મોક્ષના એનો નિષેધ કરે નિયમસારમાં. બરાબર છે કે ત્રિકાળી પાર કારણ પરમાત્મા કારણ છે, મોક્ષ માર્ગના પરિણામ કારણ નથી. હા, તો અપેક્ષા બધી આવવાની છે, પોતાના સ્થાને બધી અપેક્ષાઓ બરાબર છે. હા, એક જાણવાનો વિષય છે, એક અવલંબન કરવાનો વિષય છે. અવલંબન લ્યો એટલે પ્રગટ થાય, પ્રગટ થાય એ જાણવાના વિષયમાં જાય, અવલંબન લેવાના વિષયમાં ના જાય. આ તો એ બહુ જે પહેલું શરૂઆત મુમુક્ષુતામાં થાય છે એની એ સ્ટેજની વાત છે, ઓલું મોક્ષ માર્ગની વાત છે.
ભાઈ આ માર્ગમાં સહજતાની બહુ વિશેષતા બતાવી છે, સહજ સ્વરૂપને ઉપાસવા, સહજતા જ મુખ્ય વસ્તુ રૂપે છે. તો એ સહજતાનું સ્વરૂપ શું, અને ક્ષૌક્ષમિક જ્ઞાન અને સહજ જ્ઞાન
વિકલ્પપૂર્વક કાર્ય કરવું પડે એમાં સહજતા નથી, અને એમને એમ ચાલુ રહીએ એનું નામ સહજતા છે.
વિચારમાં વિકલ્પપૂર્વક તો પરિણામન આવવાનું જ છે,
પણ જેટલો વિકલ્પ છે એટલી કૃત્રિમતા છે અને એનો નિષેધ છે. વિકલ્પનો આદર નથી, એનો નિષેધ જ છે. સહજતા છે એ ત્રિકાળી સ્વરૂપ અનાદિ અનંત સહજ હોવાથી પરિણામની સહજતાને સ્વરૂપ સાથે સુસંગતતા છે, અસહજતા ને કૃત્રિમતા ને તો વિસંગતતા છે, સુસંગતતા નથી, વિસંગતતા છે.
એવી સહજતા ને વિકસાવવા માટે કયા પ્રકારે પરિણામ મળે?
એક તો જ્યાં જ્યાં કૃત્રિમતા થાય ત્યાં જાગૃતિ હોવી જોઈએ, ત્યાં જાગૃતિ ન હોય અને કૃત્રિમતા ટાણે કૃત્રિમતાનો રસથી કૃત્રિમતા કરે જાય તો સહજતા વિકસે નહીં કે આવે નહીં. એટલે જે જગ્યાએ ઊભા છે ત્યાં તો સાફસફાઈ કરવી જ પડે. બીજું કે જ્યારે કૃત્રિમતા ઉપર જાગૃતિ રહી ગઈ કે આ બરાબર નથી, આ કૃત્રિમતા ન થવી જોઈએ, એટલું ઓટોમેટિક જ સહજતાની જગ્યા થઈ ગઈ. અને સ્વરૂપ સહજ છે, ઉપરાવવાનું ગમે ત્યાં જગ્યા ઓછી નથી. બધા કાર્યો માટે તમારે વિકલ્પ કરવો પડે છે એવું નથી. તમને હુંમાં કોઈ બોલાવે, મહેશભાઈ ને તમે હોકારો દો તો એ પેલા વિકલ્પ નથી કર્યો કે મારા મારા નામથી કોઈ બોલાવે છે. એટલી સહજતા છે દેહાત્મ બુદ્ધિની, એટલી સહજતા છે મિથ્યાત્મની, એટલી જ સહજતા છે. સમયે સમયે નવું મિથ્યાત્મનો વિકલ્પ કરો છો, સહજ જ છે. અને આઘાત પ્રત્યાઘાતો પરિણામ ઉપર આવે છે, બધા સહજ જ થાય છે, કંઈ વિકલ્પ નથી કરવા પડતા. દુઃખ લાવો, હરખ લાવો, શોક લાવો, ઘણા પરિણામો અને ઘણા પ્રકારો સહજપણે થાય છે. એ જેવી રીતે ઊંધાઈમાં સહજ પ્રકારે થાય છે, બસ સવળાઈમાં એવી જ રીતે સહજ પ્રકારે થાય.
પ્રયોગક્ષમિક જ્ઞાન અને સહજ જ્ઞાન એને કઈ રીતે કહેવાય?
પ્રયોગક્ષમિક જ્ઞાન તો 12મા ગુણ સુધી છે, અને એમાં કૃત્રિમતા તો એટલી જ છે કે મિથ્યાત્વ દશાની અંદર જે જાણવા માટે કુતૂહલ વૃત્તિ થાય છે, જે પર રૂચિને કારણે થાય છે. આ જાણો, આ જાણો, ઘણું જાણો. પહેલાં દુનિયાદારીમાં હતો ત્યારે દુનિયાના વિષયોને, દુનિયાના પ્રદેશોને, દુનિયાના દેશ વિદેશોને, દુનિયાનું સાહિત્ય જાણવાની કુતૂહલ હતો. અહીંયા આવ્યો ત્યારે શાસ્ત્રનું જાદુ જાણી લેવાનું કુતૂહલ થયું, પ્રયોજનને ગૌણ કરીને. એ બધું કૃત્રિમ જ્ઞાનમાં જાય છે, કે જેને જ્ઞાનની વિશાળતા વધારવી છે અને જેને જ્ઞાન ઘણું જ્ઞાન છે એવો પોતાનો કાંઈ બહારમાં દેખાવ થાય તો સારું એવો કાંઈ અભિપ્રાય હોય, એ બધું કૃત્રિમ જ્ઞાનમાં જાય છે. તો એ માણસ યાદદાસ વધારે, ધારણા વધારે, બીજાને સમજાવવા માટેનો પ્રકાર કેળવે, કે ભાઈ ઘણા બોલ યાદ રાખે, ઘણા પાના યાદ રાખે, ઘણા ગાથાઓ યાદ રાખે. હમણાં મેં એક વક્તાને જોયા, એક કલાકમાં 15-20 ગાથાઓનો આધાર આપે, 20-25 ગાથા, બે ત્રણ મિનિટ થઈ નથી ને એક ગાથાનો આધાર આપે. જો નિયમ સારમાં આ જગ્યાએ ગાથા, ઉપ્રવચન સારમાં ગાથા, મોક્ષ માર્ગમાં 359 મને 15મી લીટી આ છે, બહુ યાદદાસ્ત હતી. સંભાળનારો તો ખરેખર એમ જ થાય કે વાહ, પંડિત જોરદાર છે, ઘણી યાદદાસ્ત છે. પણ એમાં શું છે કે સહજ થાય તો જુદી વસ્તુ છે, એવી સ્મૃતિ વિશેષ હોય, સહજ રહી જાય બીજી વાત છે. પણ પોતાના અંગે ઇમ્પ્રેશન માટે, છાપ માટે, કે બીજાને સમજાવવાના અભિપ્રાય માટે એવું કાંઈ થાય તો ત્યાં પછી કૃત્રિમતા આવે છે. ખાસ કરીને મિથ્યાત્મની દશામાં એ કૃત્રિમતા ન કેળવાય એની સાવધાની રાખવી જોઈએ. બાકી જ્ઞાન એટલે તો પછી જ્ઞાનની સહજતા જોઈએ છે. એને ક્ષોભસુમ જ્ઞાન 4th-12th ગુણસ્થાન સુધી ઓછું હોય કે વધારે હોય કે ગમે તે પ્રકારનું હોય તો પણ એને સહજતા જોઈએ છે.
અહીંયા જે ધ્યેયની વાત છે એ ધ્યેય સહજ જ રહી જાય.
હા, ધ્યેયમાં આ એક સુંદરતા ઊભી થાય છે કે કૃત્રિમતા નથી થતી.
સહજ
એ સહજતાનો ગુણ કેળવવામાં ધ્યેય ઘણું કામ કરે છે. ધ્યેય તો એટલું બધું કામ કરે છે ને કે જેટલા ભૂલવાના ઠેકાણા છે ને એ બધા બારી દરવાજા બંધ કરી દે છે. આટલું બધું એક સૂત્રની અંદર રહસ્ય ભરેલું છે. ભૂલવાના જે 1000 ઠેકાણા છે એ બધાય બંધ થઈ જાય એવું છે. જો આ એક સૂત્રથી શરૂઆત થઈ હોય તો, એક સૂત્ર અનુસાર શરૂઆત થઈ હોય તો, અથવા આ આજ્ઞા અનુસાર શરૂઆત થઈ હોય તો, એવી સરસ વાત છે. પાત્રતા જેને કહીએ જગનની મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટમાં મોક્ષતા કહીએ ત્યાં સુધી આવીને મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ થશે થશે નહીં થશે. આ બીજી રીતે કહીએ તો પૂર્ણતાના લક્ષ્યમાં અથવા ધ્યેયમાં સ્વરૂપ નિશ્ચયની ખોજ એના ગર્ભમાં આવી ગઈ, ગર્ભમાં આવી ગઈ, એનો જન્મ થશે થશે ને થશે. આમ છેલ્લું જેને પૂર્ણતાના લક્ષ્ય પૂર્ણતાના ધ્યેય શરૂઆત કરી એને જે આ શાંત સુધારસ છે, બીજ જ્ઞાન છે, સ્વરૂપનો નિશ્ચય કે ઓળખાણ કે લક્ષ્ય કે પ્રતિભાસ છે એ એના ગર્ભમાં પડેલો છે અત્યારે, એનો જન્મ થશે. એટલું બધું રહસ્ય આ એક સૂત્રની અંદર છે કે જે ઓળખાણ કે જે લક્ષ્ય સ્વરૂપનો ત્રિકાળીનો નિશ્ચય સિદ્ધ જ સમ્યક દર્શનનું કારણ છે, અનન્ય કારણ છે. એને સમ્યક દર્શન ન થાય એ ન બને, અલ્પકાળમાં ન થાય એવું ન બને. એટલું બધું આ મૂળિયું છે, આટલું મૂળ ઊંડું છે. આમ એટલી બધી લાઈન સાંધેલી છે જ્ઞાની. તારે સમ્યક દર્શન જોઈએ છે ને કે નિર્વાણ પદ જોઈએ છે ને, નિર્વાણ પદ માટે મુનિ પણ આવશ્યક છે, મુનિપણા માટે સમ્યક દર્શન આવશ્યક છે, સમ્યક દર્શન માટે સ્વરૂપ નિશ્ચય આવશ્યક છે અને સ્વરૂપ નિશ્ચય માટે પૂર્ણતાનો ધ્યેય આવશ્યક છે. બસ અહીંથી શરૂઆત છે. આ પહેલાં કોઈ શરૂઆત છે જ નહીં, વાસ્તવિક શરૂઆત નથી, બધા ગોટા ગડબડ ગોટા છે. ગુરુદેવ અમૂલ્ય વાતો કરે છે, એના ઉપર જેટલો વિચાર કરો એટલું ઊંડું ઉતરાયું છે એક સૂત્ર ઉપર. તમને કોઈ એમ કહે કે ભાઈ આ પુસ્તક છે ને એટલું બધું કિંમતી છે સમયસર કે તમારા એના 600-700 પાના 15 દિવસમાં તો વંચાઈ જવા જોઈએ, તો તમે એક અનિવાર્યપણે ખાવું પીવું કે બીજું એ સિવાયનો ઊંઘ કાપીને પણ તમે વાંચવા બેસો પછી, કેમ કે તમારે પૂરું કરવું છે, અથવા તો એ ભાઈ લઈ જવાના છે તમને, આ પછી મળવાનું નથી. તો તમારે જે કામ પૂરું કરવું છે ને એની પાસે એના માટે તમારે સમય ઓછો છે. બે વાત સાથે ભેગી થાય એટલે એ કામ સિવાય બીજું કામ તમને સૂજે નહીં, એવો એક કુદરતી પરિસ્થિતિ પરિણામની ઊભી થાય છે. એમ પૂર્ણતા છે એનો ખ્યાલ આવે છે ત્યારે એમ થાય છે કે ત્યારે શું થાય છે, અવલોકન શરૂ થઈ જાય છે. અવલોકન પોતાના પરિણામોનો થતાં એને પોતાના બહુ દોષ દેખાય છે. એને એમ થાય છે ઓહો આટલો બધો કચરો ભર્યો છે અને આ બધોય કાઢવાનો છે, આ તો બહુ મોટું કામ છે. સિદ્ધપદ પ્રગટ કરવાનું કામ લીધું ને હાથમાં, તો નાનો શોનો પ્લાન છે, એક 200-400 કરોડનો પ્લાન નાખે ને એ નવરો નથી રહેતો. 200-500 કરોડનો પ્લાન નાખે ઇન્ડસ્ટ્રીનો માથું ખરાબ થઈ જાય, 2-4 વર્ષ સુધી એમાંથી નવરો જ ન થાય, નીકળી જ ન શકે બિચારો. શું હવે આ સિદ્ધપદનો પ્લાન માંડ્યો એ કેવી રીતે બીજે જાય કહો. એ પરિસ્થિતિ ઊભી થાય છે કે ટાઈમ થોડો છે ને કામ જાજુ છે, ઝપટ કરો આમાં, ઝપટ કરો એમાં બીજું ગડબડ ભૂલ થતી નથી પછી, અને એને જ પરિણામ મીટાઈ નથી એ જ પછી એમ થઈ જાય છે. હવે એ તો છે ને પ્રશ્ન ઉત્તરનો વિષય નથી, શરૂઆત કરી દેવાનો વિષય ખરી વાત એ છે, પછી નહીં પૂછવું પડે. જુઓ બાકી તો પ્રકરણ લખ્યું છે આપણે, નિર્વાણ દર્શનનું પહેલું પ્રકરણ ત્યાંથી જ શરૂ કર્યું છે. 39 સાલ એટલે અમારે તો આ 10 વર્ષથી વાત ચાલે છે, પ્રકરણ તો પછી લખ્યું છે. આ ચર્ચા અમારે ત્યાં 10 વર્ષથી ચાલે છે માધ્યમમાં. પછી તો પ્રશ્નો આવે એટલે બીજે વધારે ચાલે, બાકી આમ તો આપણે 10 વર્ષથી શરૂઆત થાય છે. એટલે તું પ્રકરણ ત્યાંથી લખવાનું શરૂ કર્યું.
નીતિપૂર્વક આ વાત ખ્યાલમાં આવતા કેટલીક તો અભયતા આવી જાય.
બહુ જબરદસ્ત વસ્તુ છે. વાસ્તવિક શરૂઆત સિદ્ધપદની થઈ એટલે હું પણ તમે ભાઈઓ નાખ્યો મકાનનો એટલે હું પછી આ માટી નથી નાખી. ચાંદીના ઠાળાથી પાયો નાખ્યો આ તો, સોનાના ઠાળાથી, વજ્રના ઠાળાથી પાયો નાખ્યો છે આ તો. શું માટીનો પાયો નથી કે મકાન પડી જાય એવો પાયો છે આ તો. શરૂઆત એટલે પાયાની વાત છે. જેનો પાયો ખોટો એનું જંતર ખોટું છે. મૂળ જંતર ખોટું થાય છે ને પછી અપેક્ષા રાખે કેમ આમ થયું, કેમ આમ થયું. નાના ભાઈ તો બહુ જ્ઞાની હતા, નામ કેમ થયું. નાના ભાઈ તો બહુ જાણતા હતા, નામ કેમ થયું. આવી ભૂલ કેમ કરી ભાઈ. પણ મૂળ પાયો નહોતો. શું જે ગડબડ થાય છે ને મુખસુટામાં જે ગડબડ થાય છે ને ગોથા થાય છે એનું કારણ તો પાયો જ નહોતો. એ તો હજાર છે કારણ ભૂલવાના છે. એક કોઈ એક જગ્યાએ તો ગોથું ખાઈ જ જવાનું છે. એ વાત આગળ ચાલવાની નથી. સમીર દર્શન સુધી પહોંચવાનું નથી. નક્કી વાત છે. કેમ કે આજ્ઞા ભંગ કરીને ગયો છે. કર્મ વિપર્યાસ ઉભો છે. મોટો વિપર્યાસ છે. જે ક્રમે કામ થાય તે ક્રમે કામ મેં હાથમાં લીધું નથી. રોટલી બનાવી પણ સીધું લોટમાં પાણી નાખીને સીધો લોંધો નાખ્યો લોટ કેળવા વગર પાવડીમાં. રોટલી થાય એમાંથી ક્યાં બધું બગડે તો અગ્રહિત છે. જેમ દેહ ને આત્મા અજાણપણે માને છો તો મિથ્યાત્વ છે પણ ગ્રહિત નથી. પછી સુધી વાત છે
એની વાત છે.
નાની કે પછી પણ એ અવગણે તો એ ગ્રહિતમાં જાય. સમજણપૂર્વક ગ્રહિતનો અર્થ એ છે કે નવું બુદ્ધિપૂર્વક ગ્રહે. બાકી તો ક્રમ વિપર્યાસમાં આનાથી ઉભો છે એ અગ્રહિત જ છે. જેમ દેહાત્મ બુદ્ધિ છે ઊંચી ધર્મ બધા માને છે તો બુદ્ધિપૂર્વક માને છે ત્યાં ગ્રહિત છે. ચાર ભાવાંતર ના આશ્રય નથી એમ કહ્યું છે. ત્યાં નહીં શોધે ને. કેમ કે પારિણામિક ભાવ અને આ ભાવ જુદા છે. એકબીજાનો એકબીજામાં અભાવ છે. એટલે આશ્રય સ્થાન ચાર માંથી એક કઈ નથી એમ. અથવા ભાવના ભાવાનું સ્થાન એ કઈ નથી. ચારે ભાવ ભાવના ભાવના નથી. ક્ષાયિક ભાવની પણ ભાવના ન ભવાય. ભાવના તો ત્રિકાળીની ભાવ દીધી હોય. આશ્રય કેમ ત્રિકાળીનો દીધો એમ કેમ છે. કુલકુંદાચાર્ય સ્વરૂપ ભાવનાનો ગ્રંથ છે. મારી ભાવના માટે મેં આ ગ્રંથ રચ્યો છે. પોતાના સ્વરૂપની ભાવના ભાવે છે. પછી કેવી રીતે અંદર પોતાની લાઈન સાંધવી એમ એમાંથી કાઢવું હોય તો કાઢી શકાય. પછી મૂળ તો જ્ઞાન દશા પછી જે સ્વરૂપ ભાવના વર્તે છે તો આચાર્ય મહારાજની ભાવના વર્તે છે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાન પરથી સાધકની ભાવના છે. કેવી ઉત્કૃષ્ટ ભાવના હોય છે. તો ભાવના કેવી રીતે સ્વરૂપને ભાવવી. કેમ કે ભાવના છે એ બહુ જબરજસ્ત ચીજ છે. તાકાતવાળી એ વસ્તુમાંથી કાઢી શકાય.
શ્રદ્ધા જયારે સ્વરૂપ ને ગ્રહણ કરે છે ત્યારે એ તો અભેદ અખંડ ભાવે ગ્રહણ કરે છે. ત્યાં તો એનું કાર્ય મર્યાદિત થઈ જાય છે અભેદતાને કારણે. ત્યારે જ્ઞાન શું કઈ રીતે કાર્ય કરે છે અને એનું સંતુલન કયા પ્રકારે રહી શકે.
જ્ઞાન ત્યારે પોતાના સ્વરૂપને અવલંબીને સ્વસંવેદન રૂપ પરિણમે છે.
સંવેદન રૂપ જ્ઞાન
સ્વસંવેદન રૂપ પરિણામ છે. જ્યારે સ્વરૂપ શ્રદ્ધા થાય છે પ્રથમ, ત્યારે સ્વસંવેદન જ્ઞાન, જ્ઞાનમાં સ્વસંવેદન ઉપજે છે અને જ્ઞાનનું અવલંબન છે જે શ્રદ્ધાના વિષય છે, એ જ્ઞાનનું અવલંબનભૂત વિષય છે. એવી રીતે શ્રદ્ધા જ્ઞાનને ત્યાં સુમેળ છે.
ત્યારે
વધુમાં વધુ લીયો તો આનંદ જણાય છે પર તરીકે,
ત્યારે જાણન જ્ઞાન નથી.
જાણન જ્ઞાનમાં એટલું વધુમાં વધુ લઈ શકાય એની મર્યાદા પર નથી, રાગ નથી, કેમ કે રાગ ઉપજ્યો નથી બુદ્ધિપૂર્વક નો, પર બાજુનો ઉપયોગ નથી, ઉપયોગ વગર પર બાજુ જણાતું નથી. તો પછી જો પર પ્રકાશકપણ બંધ થઈ ગયું તો નિયમ સારમાં ના પાડે કે ના, એ તો તું ભૂલ કરી છે જ નહીં કે સ્વપર પ્રકાશકપણ નથી, એટલું સ્વપ્રકાશકપણ રહી ગયું એવું તો છે જ નહીં. ત્યાં આનંદને જાણે છે એ એનું પર પ્રકાશકપણ છે કે જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને જ્ઞાન આનંદને પણ જાણે છે.
ભેદપૂર્વક
નથી જણાતો, અભેદપણે આખો આત્મા જણાનો તો આખો આત્મામાં આનંદ ગુણ ને અનંત પર્યાય આવી ગયા ને.
અભેદ ત્યાં સંવેદન,
આનંદમાં ભેદ નથી પડતો,
એ તો સંવેદના રૂપ છે.
સમજાવવા માટે એમ કહેવાય કે આ બધું જાણે છે, બાકી અભેદમાં બધું આવી જાય છે. ભેદ જાણપણું છે, ભેદવાળું જાણપણું
એ સંવેદન રૂપ પરિણામનમાં જાણ રૂપ પરિણામન સમાઈ જાય છે.
હા, સાથે સાથે જ છે. સંવેદન હોય, વેદવું હોય, ત્યાં જાણવું ન હોય એમ ન બને. વેદવું ને જાણવું સર્વકાળે હોય છે. વિષય જો બદલાય, જાણવાનો વિષય પર થાય અથવા પર સન્મુખતા થાય તો પરને વેદી ન શકાય, પરને ભોગવી ન શકાય. પણ પરને સ્વને વેદવા કાળે સ્વનું જાણવું ન થાય એમ તો બને જ નહીં. એટલે જાણવું વેદવું સાથે જ રહે છે, પણ વેદવાની અંદર મર્યાદા છે. સ્વને જ વેદી શકાય, પરને ન વેદી શકાય. જ્યારે જાણવામાં એવી મર્યાદા નથી, જાણવામાં સ્વ પરનું જાણવું બંને થાય છે, વેદવામાં બંને નથી થઈ શકતા, એટલો ફરક છે.
એટલે જે વેદનરૂપ જ્ઞાન છે તે જ જ્યારે ક્ષયક્ષમિક જ્ઞાન રૂપે બહાર આવે છે ઉપયોગમાં, ત્યારે એ ખંડ ખંડ રૂપ એને જાણવાની જે ચીજ છે એ જાણન રૂપ ત્યારે ખ્યાલમાં આવે છે ખંડ ખંડ એના.
હા, પછી તો જે ઉપયોગ બહાર આવ્યો તો બહાર આવ્યો જે રીતે પરિણામે છે એ રીતે જણાય છે.
એટલે એમાં જે જાણ્યું છે અભેદ રૂપે તેનું ખંડ ખંડ રૂપ જ્ઞાન થાય છે એમ થાય.
નહીં, એમ નથી થતું. પછી શું થાય છે, ઉપયોગ બહાર આવે છે તો જ્ઞાનનું જે લબ્ધ પરિણતિ વેદન સાથે રહી જાય છે. એટલે વેદન છે એ લબ્ધનો મોહનો છે, ઉપયોગમાં વેદન નથી, ઉપયોગમાં વેદન નથી, પણ બે થઈને અખંડ એક પર્યાય છે જ્ઞાન.
તો આજે આટલા ગુણો અનંતા છે એની અનંતી આ કાર્યક્ષેત્ર છે, એના ધર્મ આ છે, એ બધું જે જાણપણું થયું એ તો ક્ષયક્ષમી જ્ઞાન
જ્ઞાનમાં થયું,
એ વિચાર જ્ઞાનમાં અનુભવના આધારે થયું.
એમાં પછી તો શું છે કે એક જ પર્યાયની અંદર છે ને, લબ્ધ ઉપયોગને પર્યાય તો એક જ છે
જી,
એટલે મેળવણી કરી લઈએ છીએ.
હા, એમ જ. એટલે અનુભવના આધારે, વેદનના આધારે
મેળવણી કરી લઈએ, અનુભવની સાથે મેળવણી કરી લઈએ છીએ. એટલે વિચાર જ્ઞાનમાં એ બધું સમજાય પછી અથવા સ્પષ્ટ થાય છે.
પણ એમાં આધાર કોનો? આ વેદનનો.
હા, વેદન મેળવણી તો વેદન સાથે,
વેદન સાથે જ.
અનુભવમાં જે પોતાનો આત્મા આવ્યો એની સાથે મેળવીને જ થાય.
જ્ઞાની કોઈ આગમના વિષયોમાં ભૂલ નથી કરતા, એનું કારણ અનુભવ રૂપ,
અનુભવ સાથે મેળવી લઈએ છીએ. એટલે પ્રયોજનભૂત વિષયમાં ક્યાંય ભૂલ નથી થતી. પછી દૂર ક્ષેત્રવર્તી, દૂર કાળવર્તી કોઈ અપ્રયોજનભૂત વિષય હોય તો ભૂલ થાય તો એ નિર્દોષ છે, એમાં એને દોષ નથી ગણતા. જ્યાં સુધી આનંદ પ્રબળ નથી ત્યાં સુધી જ્ઞાન નો વિષય
જ્ઞાન પ્રબળ
નથી ત્યાં સુધી.
એટલે જ્ઞાન નો વિષય એટલો જ આત્મા જેટલો.
નાનો વિષય એટલો ધ્રુવ આત્મા હોય તો આનંદ શું કરવા પ્રગટ ન થાય?
પછી તો બે ને જાણે પણ જ્યાં સુધી આનંદ પ્રગટ નથી થયો ત્યાં સુધી કોને જ્ઞાન બનાવે?
બે સાથે જ થાય છે. જો સ્વને પ્રકાશે તો એ તત્કાળ આનંદ ઉપજે છે, પછી નથી ઉપજતો, પછી ઉપજતો નથી, મારા ક્રમ નથી પડતો. પેલા સમય
પાણી
નહીં, સમય એકાંત સમય અનેકાંત સહિત જ છે, ક્રમ નથી. જ્યારે સમય એકાંત થાય ત્યારે સમ્યક અનેકાંત પણ હોય જ છે. સાથે સાથે જે સમ્યક એકાંત જ્ઞાન છે તે સમ્યક અનેકાંત પૂર્વક જ છે, બે સાથે જ છે. કહેવા માંગુ ને તે કહીએ, બે સાથે જ છે. એટલું સમ્યક એકાંત ન હોય, સમ્યક એકાંત હોય ને સમ્યક અનેકાંત ન થયું હોય એવું ના બને. જો સમ્યક એકાંત એટલું હોય ને, જો સમ્યક એકાંત એટલું હોય તો ત્યાં એ મિથ્યા એકાંત થઈ જાય છે. સમ્યક એકાંત નથી રહેતો, અને એકાંત વગરનું એકાંત તે મિથ્યા એકાંત છે, સમ્યક એકાંત નથી. સમ્યક અનેકાંત સાથેનો જ સમ્યક એકાંત હોય, અને સમ્યક એકાંત સાથે જ સમ્યક અનેકાંત હોય. બેમાંથી એક છૂટું પડે એટલે બે મિથ્યા થઈ જાય, અનેકાંતે મિથ્યા થાય ને એકાંતે મિથ્યા થાય. શરૂઆત તો અહીંથી કરવી, જે સૂત્ર ગુરુદેવ આપ્યું છે ત્યાંથી, પછી ક્યાંય ભૂલ નહીં પડે. નહીતર ગોટે ચડશો. હા, ઘણા પૂછે છે કે ભાઈ અહીંયા સોનગઢ રહેતા રહેતા વૃદ્ધાવસ્થા આવી ગઈ અને હજી પાય માની, પછી આ સૂત્ર યાદ આવે છે. ક્યાંયથી શરૂઆત કરી છે તો ના પાડે છે. તો પછી કેવી રીતે થવાનું હતું? તમારે શેરો બીજી રીતે કરવો હોય તો ગુરુદેવ નતો કહેતા, ગમે એવી ડાયની દીકરી હોય તો નહીં કરી શકે. શેરો તો શેરાની રીતે જ થશે, કહેતા હતા કે નહોતા કહેતા કે લુપ્રિય નહીં થાય, શેરો તો નહીં થાય પણ લુપ્રિય નહીં થાય. કે એવું છે કે સમીર દર્શન તો નહીં મળે પણ બીજા લોચા ઊભા થશે, પાર વગરના ગડબડ જાજે થશે.
મુશ્કેલ
થઈ પડે.